તારીખ 25/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 821-825 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 401
વ્યવહારિક કારણ વિશે પત્રની અંદર લખવાનું મનાઈ કરી છે. આત્મહિતનો વિષય માત્ર કરતો અને દેહાર્થનો વિષય વચ્ચે ન લાગે, કેમ કે તે આત્મહિતને બળવાનું પ્રતિબંધ છે. એના ઉપરથી કોઈ પણ મુમુક્ષુએ એવો ઉપદેશ લેવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, કે કોઈ પણ જ્ઞાની પુરુષ પાસે પોતાના સારા માથા સંયોગોની ચર્ચા કરવીને એ સંયોગોને અપેક્ષા રાખે. બળવાન પ્રતિબંધ છે એટલે દર્શન મોહ તીવ્ર થવાનો, મિથ્યાત્મા ઉભને મિથ્યાત્ વધુ તીવ્ર થાય એવો એક પ્રતિબંધ એમાં ઉત્પન્ન થાય છે. માટે એને એવું જ્ઞાન છે, એવા જ્ઞાની પુરુષ એ વિષયમાં મુમુક્ષુને રોકે. આ દિશામાં તમારે ચાલવાનું જોઈએ. અથવા મને જરૂરિયાત હશે તો પોતે અથવા પછી કોઈના દ્વારા કઈક મને મદદ પહોંચાડશે, એક પ્રકારે કાંઈ ને કાંઈ જે અપેક્ષા રહે છે એ અપેક્ષા દર્શનને તીવ્ર થવાનો બળવાન પ્રતિબંધ છે. સંયોગાશ્રિત તો જેટલી કોઈ આત્મબુદ્ધિ છે એ પરદ્રવ્ય આશ્રિત આત્મબુદ્ધિ આમે દર્શનનું તીવ્ર થવાનું કારણ છે. અને અહીંયા તો જેનાથી દર્શન ન છૂટે ત્યાં એને એ પ્રયોગ કર્યો પાછો. બીજો તો કરતો જ તો જગતના પદાર્થો સાથે, તો હવે તો જ્યાં દર્શન ન છૂટવાનો પ્રસંગ છે ત્યાં દર્શનમાં વધારવાનો પ્રયત્ન કર્યો છે. તો દર્શનનો ઓર વધે છે, હા તીવ્રતા આવે છે ત્યારે એવો એવો પ્રકાર વધે છે. વધારે દર્શનનો તીવ્ર થાય ત્યારે જ એને એવો પ્રકાર વધે. ચારિત્રમોનો કશાય તીવ્ર થાય તો જીવને ખબર પડે છે, દર્શનમો તીવ્ર થતા જીવને ખબર પડતી નથી ક્યાં તીવ્ર થઈ જાય છે. એટલે એમ કહ્યું કે વ્યવહારિક વાત લખવાની દ્રશ્ય ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે એમ જાણશો. અને સ્વપ્ન પણ પ્રતિબંધવાનું હતા, વેપાર તો સ્વપ્ન પણ કરવા જેવો નથી, કેમ કે સાતમી નારકી કરતા ભયંકર દ્રષ્ટ છે. સાતમી નારકીને પસંદ કરાય પણ દર્શન મોને પસંદ કરાય નહીં. ન પ્રવર્તાય તેનો લક્ષ્ય રાખજો. અમે આ ભલામણ આપી છે બીજા પેરેગ્રાફ કરવા
670 પાનું.
અમે આ ભલામણ આપી છે તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી દેજો અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત
કરી નાખો.
અમારી આ ભલામણ ઉપર તમારી જેટલી શક્તિ છે એ શક્તિ અનુસાર પૂરેપૂરો વિચાર કરજો અને આવી વૃત્તિ છે એનું મૂળ જ્યાં જ્યાં હોય ત્યાંથી એ મૂળ ને અંદરથી કાપી નાખજો, અંતરથી એનું નિવૃત્ત કોઈ સંજોગોમાં એ કામ કરવું નથી અમારે. અમારે એક આત્મહિતની નિમિત્ત છે અને આત્મહિતના નિમિત્તમાં જ જોડવા છે, બીજે ક્યાંય જોડવા નથી. અથવા ભગવાન પાસે જેમ સંયોગોની યાચના કરી એ જેટલું યથાર્થ છે એટલું જ જ્ઞાની પાસે આ પ્રકારની યાચના અપેક્ષા રાખવી, યાચના પાસે અપેક્ષા છે. જેમ મરણ અશુભ પ્રસંગ છે એમ એ બધા અશુભ અશુભ પ્રસંગ છે. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. નહીં તો સમાગમનો લાભ શું કહે છે, જો તમને વ્યવહારિક વૃત્તિ રહેશે તો અમારા સમાગમનો લાભ થવાનો બિલકુલ સંભવ નથી. એ વાત ખલાસ થઈ જશે. લાભની જગ્યાએ નુકસાનનો વેપાર ચાલુ થઈ જશે. અમે જે આ ભલામણ કરી છે એ તમે ઉત્સાહિત થઈને માથે કરાવજો, બિલકુલ એમાં શિથિલતા રાખો નહીં. ઢીલો ઢીલું નહીં રાખતા, નિશ્ચિત કરવાનો તો પ્રશ્ન નથી, એમાં ઢીલાપણ પણ મગનલાલે માર્ગાનુસારીથી કેવળ પર્યંત દશા વિશેના પ્રશ્નોનો ઉત્તર લખ્યો હતો તે ઉત્તર વાંચ્યો છે. તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સદબુદ્ધિથી લખો છે. વિચારણા મર્યાદિત છે, શક્તિ એટલે બહુ મર્યાદિત વાત છે, પણ ઠીક છે, અભિપ્રાય સારો છે. પત્ર તો પૂરો થઈ ગયો છે. મણીલાલે લખ્યું કે ગોસળિયાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતા ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું, તે લખવાનું કારણ નહોતું. અમે એ ગ્રંથ માટે કાંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જઈ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ એમ હોવા યોગ્ય નથી. અમારા રાગને કારણે ના પાડીએ છીએ એવું નથી. આ કોર્ટ તો કાંઈ વાંધો નહોતો. હા, તમારા ઘરે ન લીધા, અમારે ત્યાં વાંધો એમ બે વસ્તુ ઉપરનો રાગ કરી નાખ્યો શુદ્ધ બુદ્ધિને લઈને. એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન થતી, એટલા માટે એમને આપે છે ઘણા ઉતારો ઘરે લીધીને કરી લઈએ. પછી એમ વિચારે કે આપણે નકલ કરીએ છીએ અને આપણો આશય તો સારો જ છે ને, એવી રીતે પોતાનો મનગઢંત આશય એમાં કામ આવે નહીં. એના એવી રીતે કોઈ અનુચિત વ્યવહાર કરે તો પણ આપણો આશય તો સારો જ છે ને, આ જરા ઉચિત લાગે એવી વાત છે કે સદગ્રંથની નકલ કરવી એમાં આપણો આશય તો સારો જ છે ને. જો આજ્ઞા ન હોય તો આજ્ઞા વિરુદ્ધ જીને કરાય અને કયો કોઈ એ જ્ઞાન કદી કરે નહીં. સંપ્રદાય બુદ્ધિમાં હોય છે તે કેટલીક વાતો સહન ન કરી શકે એવી પરિસ્થિતિ હોય છે તાત્કાલિક. પછી કાર્ય કરીને સહન કરે પણ તાત્કાલિક સહન કરી શકે એવી પરિસ્થિતિ ન હોય. ત્યારે જ્ઞાની પુરુષ એ વિષય ઉપર મર્યાદિત રીતે પ્રતિબંધ મૂકી દે છે. સર્વથા પ્રતિબંધ ન મૂકે અને સર્વથા ખુલ્લી પણ ન મૂકે, અમુક મર્યાદામાં પ્રતિબંધ મૂકી દે. એ આચરણની રીતિ નીતિ છે. એડજસ્ટમેન્ટ કરવું એ આચરણની રીતિ નીતિ. પ્રતિબંધ લગાવે તો નુકસાન થાય, આવ બંધ કરી દે તો નુકસાન થાય. એટલે જેટલું કરે છે, જે કરે છે, જેમ કરે છે તે બધું યોગ્ય છે. જ્ઞાનીનું સર્વ આચરણ વંદનીય છે એમ અભિપ્રાયમાં દ્રઢ રાખવું. અભિપ્રાયમાં એમ એમ અત્યારે ફેરફાર કરવો કરીને એ પત્ર પૂરો કર્યો. ઉત્તરાંક 822 એ અંબાલાલભાઈ નો પત્ર છે. આજે સવારે અત્રે આવું થયું છે ત્યાં આણંદ આવ્યા છે. મુંબઈ થી ભાવનગર નોકરી કરવા આવેલા કેશવલાલભાઈ મૂળ ડુંગળીના એ પણ ચલાવ્યા છે. ભાઈ કેશવલાલે કમ વગેરે પ્રત્યે આવવા વિશે કાર કરેલો તે સહજ ભાવથી હતો. કમ વગેરે કઈ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ નીકળતા તાર કર્યો છે કે હું જાઉં છું ને આપ લોકો પણ આવજો. બધા ખંભા છે આણંદ ને ખંભા તો આજુબાજુ માં કલાક ને સવા કલાક નો રસ્તો. પણ તમે નથી આવી શક્યા માટે કાંઈ એનો ખેદ રાખવાની જરૂર નથી. તમારા લખેલા પત્ર તથા પત્રો મળ્યા છે એક હેતુ વિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણે વર્ત્યા કરતું હતું અને તે હમણાં યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓનો ઓછો થાય એમ વૃત્તિ નથી. શું કહો છો? અંબાલાલભાઈની તો પહોંચ્યા જવાય ત્યાં, પણ આગળ પાછળની એમની સૂચના છે કે હાલમાં અમારી દશા એવી છે કે અમે અસંગપણે રહેવા ઈચ્છીએ છીએ. મુમુક્ષુઓનો સંગ પણ હાલની પરિસ્થિતિમાં મને એ સંગમાં રહેવાની પણ ઈચ્છા નથી. એમાં હેતુ વિશેષ એ લીધો છે. પોતાની દશા છે એ હેતુ વિશેષ છે. હેતુ વિશેષ એટલે ખાસ હેતુ, ખાસ કારણ. ખાસ કારણ શું છે? કે અસંગ વૃત્તિ છે એ ખાસ કારણ. નાનીને પણ જ્યાં સુધી અસંગ વૃત્તિ ન ઉદભવે ત્યાં સુધી મુમુક્ષુઓને એમનો સત્સંગ સુલભ છે. એ અસંગ વૃત્તિમાં આવ્યા પછી એ સત્સંગ પણ જરૂર થઈ જાય છે. આવી વાત છે કે સત્સંગ સૌથી દુર્લભ છે એમ લીધું. બીજી બધી જગતની ચીજો સુલભ છે, અરે રાજપદ પણ સુલભ છે અને દેવલોકનું દેવપદ પણ સુલભ છે, પણ સત્સંગ એટલો સુલભ નથી. છે, બધા પુણ્ય યોગ, છતાં આ પુણ્ય યોગમાં દુર્લભતા વિશેષ છે. એટલે લખ્યું છે કે તમારા લખેલા પત્ર તથા પત્રો મળ્યા છે, અને દરેક પત્ર અને પત્તામાં આ લોકો સમાગમની ભાવના તો લખે કે આપના સમાગમમાં આવવું છે, અને ક્યારે એવો સમાગમ પ્રાપ્ત થશે એની અમે ભાવના રાખીએ છીએ, આ વાતો દરેક લખતા. એટલે એમને લખ્યું છે કે હાલમાં વિશેષ સમાગમ પ્રત્યે પણ અમને વિશેષ ઉદાસીન પણ વેરતા કરતું હતું. સહેજે સહેજે જો ભાષા શું બતાવે છે કે ઉદાસીન પણ સહેજે અમને વેરતા કરતું હતું, સંઘમાં ન આવવા માટેનું ઉદાસીન પણ સહેજે અમને વર્તતું હતું, અને તે હમણાં યોગ્ય છે એવું ઉદાસીન પણ યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓનો ઓછો થાય એમ વૃત્તિ હતી. એવી સહજ વૃત્તિ હતી કે હમણાં ઓછો સમાગમ થાય એ ઠીક છે. મુનિઓને જણાવશો કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો, એટલે પ્રવૃત્તિ કરજો. એટલે કે જ્યાં વિહાર કરવો હોય ત્યાં વિહાર કરી ગયા, તો કાર્તક મહિના પછી કોઈ વિહાર કરવાનું શીખો છો, કેમ કે હાલ પરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય, પોતે સમાગમમાં આવવા ઈચ્છતા નથી, આ દિવસોમાં કોઈના સમાગમમાં રહેવા ઈચ્છતા નથી. પંચાસી કાય ગ્રંથ લક્ષ્ય દઈને વિચારશો, આ દિવસોમાં દ્રવ્યાનુયોગના ગ્રંથો વાંચવાની પણ પોતે ભલામણ કરી છે. દિગંબરાચાર્યના જે દ્રવ્યાનુયોગના ગ્રંથ છે એ વાંચવાની ભલામણ કરી છે. પછીનો પ્રશ્ન પત્ર પણ ત્રંબકલાલભાઈ ઉપરનો છે, ત્યાર પછી તેરસનો હતો, પંદર નો દસ પચીસ દિવસ પછી. મંગળવારે સવારે અત્રે આવું થયું હતું, ઉપર અગિયાર છે લખ્યું ને, ગુરુવારે લખ્યું છે કે મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતીકાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે અને મોરબી જવાનો સંભવ છે. ઘણું કરીને આ પ્રકારનો પ્રસંગ બનશે. સર્વ મુમુક્ષુ ભાઈઓ ભાઈઓને સ્વરૂપ સ્મરણ કહેશો, ત્યાં જે સાયલામાં જે પરિચિત છે ભાઈઓ બહેનો એને આત્મસ્વરૂપનું અમારા વતી સ્મરણ કહેશો. શ્રી સ્વભાવના વિધિમાનપણામાં કંઈ આગળથી જણાવવું થતું અને હાલ તેમ નથી બન્યું એવી કાંઈ પણ લોક દ્રષ્ટિમાં જવું યોગ્ય નથી. એમને કીધું કે અમારા પિતાશ્રી હતા ત્યારે તો આપનો પ્રોગ્રામ અગાઉથી જાણવા મળતો હતો, મુંબઈથી નીકળો ત્યારે સમાચાર લખો, પછી બીજા આવો ત્યારે સમાચાર લખો, હવે એવા કાંઈ સમાચાર મળતા નથી. તો ફાયદે એમને ખેદ થયો હશે કે ગમે તેમ, પણ એ લોક દ્રષ્ટિથી નહીં વિચારતા, અમારો કોઈ લૌકિક ભાવ નથી એ વિષયમાં, અમારો કોઈ લૌકિક ભાવ નથી. સહેજે સહેજે એ પ્રકારે વિકલ્પ આવે છે, સહેજે પ્રવૃત્તિ થાય છે તે થાય છે, નથી થતી તે નથી થતી, અમે કોઈ લોક દ્રષ્ટિએ વર્તતા નથી. લોકોમાં એવું બને કે જેની સાથે પરિચય હોય ચાલ્યા જાય, પછી સહેજે પ્રસંગ ઘટી જાય છે. અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. શું કહે છે? વિષમભાવ થાય તો અમે પણ બંધાઈએ, અને અવિષમપણાનો ભાવ ન હોય એના વિના તો અમને પણ અબંધપણું પ્રાપ્ત ન થાય. એ તો કુદરતનો કાયદો છે, વિષમ પરિણામથી બંધ થાય અને અવિષમ પરિણામથી બંધ ન થાય એ તો કુદરતી વ્યવસ્થા છે, એમાં કાંઈ અમારો અધિકાર નથી. માટે અમે પણ ક્યાંય પણ અમારો રાગ લંબાવવા ઈચ્છતા નથી એમ કે અમે રાગ લંબાવીએ તો અમે બંધનમાં આવી જઈએ. રાગ બંધન, દ્વેષ બંધન, મોહ બંધન, એ બંધનમાં અમે પણ આવી જઈએ, પડી જઈએ. મૌન પણ ભજવા યોગ્ય માર્ગ છે, પરિસ્થિતિ જોતા એમ લાગે છે તો મૌન પણ ભજી લેવું.
એટલે મૌન પણ ભજી
લેવું, મૌન પણ ભજી લેવું એટલે બહાર પ્રસિદ્ધિમાં આવવું નહીં. બીજાને સમય આપવો પડે. પત્રાંક 824 મુનિશ્રી લંબીજી પત્ર છે, મા મીના માલો. મુનિઓની વિજ્ઞપ્તિ કે શુભેચ્છાથી માંડી અને ક્ષીણમો પર્યંત સતસ્રોત અને સત્સમાગમ સેવા, આત્મકલ્યાણની શુભ ઈચ્છા થાય, સારી ઈચ્છા થાય તો મારે મારું કલ્યાણ કરવું છે, એવા સાધારણ વિકલ્પથી માંડીને 12મા ગુણ સ્થાન પર્યંત, ક્ષીણમો એટલે 12મા ગુણ સ્થાન પર્યંત સત્કૃત અને સત્સમાગમને સેવા યોગ્ય છે, એનો ક્યાંય નિષેધ કરવામાં આવ્યો નથી. ઉપયોગ જ્યાં સુધી બહાર જાય છે ત્યાં સુધી સત્કૃત અને સત્સમાગમ એ વિવેક કરીને સેવા યોગ્ય છે, અવિવેક એ બીજું સેવા યોગ્ય નથી એમ લેવું. આમ તો 7મા ગુણ સ્થાનથી ઉપયોગ બહાર નથી જતો, 7મા ગુણ સ્થાનથી ઉપયોગ બહાર ન ગયો એનું શું કારણ? કે 6ઠા ગુણ સ્થાન સુધી જ્યાં સુધી ઉપયોગ બહાર ગયો ત્યાં સુધી ઉપયોગ આત્મામાં રાખવાનો નિશ્ચય છે અને વ્યવહારથી વિવેક ઉપજો એવા કારણના ફળ સ્વરૂપે 7થી ઉપરના ગુણ સ્થાન ઉત્પન્ન થયા છે, માટે કાર્ય માતારામનો આરોપ કરવામાં આવે. એવી વાત હું તત્કાળ પૂછું માનું છું, 7માંથી 12માં ક્યાં સત્સૃતિ સત્સમાગમ, એનું કારણ હતું કે નહીં? 7થી 12 આવ્યું ક્યાંથી? નિશ્ચય અને વ્યવહારે એનું કારણ થયું. વ્યવહારમાં એને દેવગુરુ શાસ્ત્ર સંસ્કૃત અને સત્સમાગમ રાખ્યા, નિશ્ચય પોતાના આત્મામાં ઉપયોગ રાખ્યો, એના કારણે ઉપરના નિર્વિકલ્પ ધ્યાનના નુકસાન પ્રગટ થયા. એનો અર્થ શું છે? કોઈને એવું ન બને કે અક્રમે ગમે તેમ કેવળ જ્ઞાન પ્રગટ જાય, એમ બધો નિયમ એવો છે કે જો કોઈ જીવનો શુદ્ધ ઉપયોગ, અંતર્મુખ ઉપયોગ, અંતર્મુખ પણ જો આત્મામાં સ્થિર થાય તો કેવળ જ્ઞાન પામે, તો પછી 4ઠા ગુણસ્થાને કોઈ એવો પ્રયત્ન કરે તો ન થાય, 5મા ગુણ સ્થાને પ્રયત્ન કરે તો ન થાય. શું માર્ગ જોયો છે, સ્વરૂપનું અવલંબન લઈ શકાય છે, સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થાય છે તો પણ કેવળ જ્ઞાન યોગ્ય અંતર્મૃતની સ્થિરતા 6ઠા 7મા ગુણ સ્થાન સિવાય આવી શકે નહીં. એમાં કોઈ 6ઠું 7મું તપેને પહેલા લઈને લઈએ કેવળ જ્ઞાન, વિતરાગતા ના આવે ને અંતર્મુખ સ્થિરતા આવી જાય કોઈને, એ વાત કદી બને? એ લોકો તો સ્થિરતામાં સમજતા જ નથી, એ તો આત્માના વિચારમાં ચડી ગયા ને આત્માનો વિચાર કરતા કરતા કેવળ જ્ઞાન ભટકી ગયું, સ્વરૂપના વિચારમાં લાગી ગયા કેવળ જ્ઞાન ભટકી ગયું. હા, વિકલ્પ છે કેવળ જ્ઞાન, ઠીક છે. સ્થિરતા ઓછી છે. આમ સત્વ શાંતો મુખ્યપણે વિકલ્પ નો છે. ચોથા ને પાંચમા માં નિર્વિકલ્પ દેખા ક્યારે ક્યારેક આવે, અડધી સેકન્ડ પાંચ સેકન્ડ ની વાત છે. સ્થિરતા ઓછી છે, છૂટી જ જાય. આ ચોથા પાંચમા માં છૂટી જ જાય, ન છૂટવું હોય તો એ બાર આવી જ જાય પાંચ સેકન્ડ માં, એમ છે. એટલે એ સ્થિરતા સંભવિત જ નથી. પછી કલ્પના કરે તો એ કોઈ વાસ્તવિક રીતે બની શકે એમ નથી. અસંગ પરિણામ છે. અસંગ ભાવ તો છઠ્ઠા થયું છે, કેમ કે છઠ્ઠામાં પણ મને વિશેષ કોઈ અન્યમાં વ્યક્તિના અથવા આ શહેરની અંદર નહીં રહેવાનું કારણ શું? દુનિયા જંગલમાં રહે છે અને શહેરમાં નથી રહેતા, એનું શું કારણ છે? એમને અસંગ વૃત્તિ છે, એમને કોઈનો સંગ કરવો ફાવતો નથી. એને સંગ કરવો હોય તો કુટુંબ પરિવાર ક્યાં થતા હતા? સાધર્મી હોય ઘણા, એમાં તો વિવાદ ધર્માત્માઓ થયા છે કે જેનું આખું કુટુંબ સમ્યક દ્રષ્ટિને સાધર્મી હોય, તો બધા સભ્યો એવા હોય. જો સમ્યક કરવો હોય તો પછી એ કુટુંબ શું થતું હતું? સંગ કરવો નથી એ તો સવાલ છે. અસંગ પણ એવો અસંગ પણ આત્માને સાધવો છે કે તે તો જંગલમાં ચાલી નીકળે છે.
આત્મા સુધી અસંગના ભાવ કર્યા એમનું રિઝલ્ટ આત્માથી
તે છે. એ તો એવું છે કે વિતરાગતાની પણ પુરુષાર્થની પણ તીવ્રતા વધે છે. વ્યવહારે એમ લેવાય કે બહારના પરિણામ એવા યથાર્થ હતા. નિશ્ચય એમ લેવાય કે પુરુષાર્થની તીવ્રતા છે. ત્યારે શું કહે છે? શુભેચ્છાથી માંડીને ક્ષણો પર્યંત સત્કૃત અને સત્સમાગમ સેવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણો છે. આ કાળમાં તો પંચમ કાળમાં તો દુર્લભ છે, પણ ચોથો કાળ સારો ગણાય છે. બાકીના કાળમાં તો પ્રશ્ન નથી. ચોથા પાંચમાનો આ વિચાર કરી શકાય છે. પહેલા બીજા ત્રીજામાં એ પ્રશ્ન નથી, છઠ્ઠામાં એ પ્રશ્ન નથી. ચોથો કાળ ઘણો સારો છે, પાંચમો કાળ સારો નથી, પણ ચોથામાં પણ દુર્લભપણું છે તો પાંચમામાં દુર્લભપણું હોય કહેવાની જરૂર નથી. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે, તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. તો પછી આ કાળમાં એનું દુર્લભપણું હોય તો બિલકુલ સંભવિત છે. દુષ્મકાળ છે અને હુંડાવ સર્પિણી નામનો કેવો છે દુષ્મકાળ? આ હુંડાવ સર્પિણી અવસર્પિણી તો એનો ઉત્સર્પિણી અને અવસર્પિણીનો ક્રમ છે આ. પણ આ હુંડાવ એટલે વધારે ખરાબ છે, બહુ ભૂંડો છે. પરિણામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એ એ નામનો આશ્ચર્યભાવ આશ્ચર્યકારક જીવોના પરિણામ શું? અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે. દોલતરામજીએ લીધું છે કે જૈની જૈન ગ્રંથ કે નિંદક, જૈની હોય ને જૈન ગ્રંથના જિનાગતનો વિરોધ કરે. જ્ઞાનીના પ્રવચનો કહો, જિનાગત કહો, જૈની થઈને એનો વિરોધ કરે. ઊંડાવ સર્પિણી જોડા કેમ આમ થાય છે ત્યારે ઊંડાવ સર્પિણીનો વિરોધ છે. ઊંડાવ સર્પિણી તો કોઈ વ્યક્તિ નથી, પણ પરિણામ ખરાબ જોઈને એવા નિકૃષ્ટ પરિણામ જોઈને એમ કહેવામાં આવે છે.
શબ્દ ના અર્થ થયા છે.
અનેક કલ્પો પછી જે ભયંકર કાળ આવે છે તે એમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર
પામે છે.
બને છે બીજા તો કરે પણ જૈની થઈ ને પણ કરે છે.
ગુરુદેવ શ્રી નો જન્મ થયો આપણે માટે કેવું
અલભ્ય લાભ છે, ન મળી શકે એવો લાભ.
દરેક અવસર પર એવું સપનું આવે કે નહીં,
અનેક કલ્પો પછી આવે છે,
અનેક ઉત્તર પર આવું સપનું જાય.
ઘણા અવસરથી ઉત્તરથી ગયા પછી આવો માથો કાળ ક્યારેક આવે છે એમ છે. દરેક વખતે ગુરુદેવ નો પ્રભાવ ના ઉદેશ છે ત્યારે ચોથો કાળ લાગતો હતો. શું લાગતો હતો?
ચોથો કાળ.
જેને ચોથો કાળ
વર્તે છે
એ વાત. દુષણ કાળ અને હુંડાળ સર્પિણી નામનો આશ્ચર્ય ભાવ, આશ્ચર્ય થાય એવો હરહર છે. આવા આવા પરિણામો જીવના હોય છે. અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું અત્યારે બની રહ્યું છે. અંતરાનું કલ્યાણ, આત્મશ્રેય, શ્રેય એટલે કલ્યાણ. જેને આત્મકલ્યાણની ઈચ્છા છે એવા જીવે તો એવા હુંડા સર્પિણી કાળથી ગભરાઈને ગભરાવું નહીં એમ કે છે. આ કાળમાં હોવા છતાં પોતે ગભરાવાની જરૂર નથી. એવા હુંડા સર્પિણીના પ્રસંગો બને તો એના ઉપર પગ દઈને એટલે એનો સામનો કરીને સત્સંગનું આરાધન ચાલુ રાખવું, સત્સમાગમ ચાલુ રાખો અને સદવૃત્તિને પોતાની સદવૃત્તિને આત્મકલ્યાણની વૃત્તિને બળવાન રાખવું છે. સુખાર્થી એવી રીતે કરવો, એની કઈ ગણના કરવી
નહીં,
એને વશ થવું નહીં, ભય પામવું નહીં, એને ગણકારવું
નહીં,
પગ દેવાનો અવસર છે. મોરબી થી લખાયેલો પત્ર છે. મોરબી જવાના આવતીકાલે ગુરુવારે કે શુક્રવારે મોરબી જવાનું.
શુક્રવારે
પત્ર બુધવારે લખો છો. મોરબી છે બીજો પત્ર પણ એક દિવસે, બીજો ત્રીજો ચોથો ત્રણ ચાર પત્રો એક દિવસે લખાયેલા છે જુદી જુદી વ્યક્તિઓ ઉપર. એમાં બીજો પત્ર છે ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ કાવીઠા ગયા હતા ને. કાવીઠામાં આ બે ભાઈઓ છે, સગા ભાઈઓ છે, ઝવેરચંદભાઈ અને રતનચંદભાઈ. અને એમને ત્યાં ઉતારો રહેતો હતો. એ ઘરે જમવાનું રાખતા હતા, એ જગ્યાએ સુવા બેસવાનો અને ધર્મચર્ચાનો પ્રસંગ રાખતા હતા. ધર્મચર્ચાનો જે પ્રસંગ રાખતા હતા એ બહુ મોટો હોય હતો. આપણે અત્યારે બેઠા છીએ એક જગ્યા લખે
કાવિતાલે
મારા કાવિતા અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ એટલી જગ્યા માણસો ભરાતું હોય છે. ત્યાં ધર્મચર્ચા રાખતા બતાવે છે અને ખૂબ જ વાત્સલ્ય છે, રોકે છે, જમવાનો આગ્રહ કરે છે. ઓળખતા ભાષ્ય હું સમજાવ્યો છું. અહીંયા રસોઈ થતી ત્યાં અંબાલાલભાઈ ત્યાં ધર્મ ચર્ચા ચાલતી હોય ને અંબાલાલભાઈ રસોઈ કરતા હોય તો એને અહીંયા સંભળાતું હતું એમ કે અને એ લખી લેતા હતા. એ લોકો એમ વાત કરે હા રસોઈ કરતા આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે આત્મ સ્વભાવની મુમુક્ષુની ભૂમિકામાં હો નિર્મળતા થવાને માટે એટલે સ્વાભાવિક નિર્મળતા થવાને માટે મંદ કસાઈ માટે વાત નથી આ
નિર્મળ
લોકો હજી બીજું સમજે છે. શ્રીમદમાં મંદ કસાઈની વાતો બહુ આવે છે એવું નથી. પાત્રતાની વાતો આવે છે અને એ પાત્રતામાં દર્શનમોની મંદતા છે એ નિર્મળતા છે અને જ્ઞાનમાં કસાયશ ઘટે છે અને સ્વરૂપનો નિશ્ચય થઈ શકવા યોગ્ય દશા ઉત્પન્ન થાય છે જ્ઞાનની એ પણ નિર્મળતાનું કારણ છે. એને મંદ કસાય સાથે સંબંધ નથી. આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે. એક સત્પુરુષ અને બીજો કેમ કે સત્સમાગમ છે એ સર્વકાળે ઉપલબ્ધ નથી. જ્યારે ઘરમાં ગ્રંથો વસાવ્યા હોય તો એ સર્વકાળે ઉપલબ્ધ છે. રાત્રે 12 વાગે 2 વાગે હું ડૂબી જાય તો ઘરમાં શાસ્ત્ર લઈને વાંચવા બેસી શકે છે એનો નિષેધ નથી. આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે એટલે કે સત્સમાગમ એવા નિમિત્ત છે કે જેને લઈને દર્શનમોહનો અનુભાગ ઘટે છે એને સેવવાથી દર્શનમોહનો અનુભાગ ઘટે છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે. મુમુક્ષુની યોગ્ય ભૂમિકા નથી. મૂળ તો મુમુક્ષુની જ યોગ્ય ભૂમિકા થતી નથી એટલે કારણ પ્રાપ્ત નહીં હોવાથી મોક્ષ માર્ગનો પ્રવેશ થવાનું કાર્ય સંભવિત નથી થતું એમ વાત છે. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ ક્વચિત ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે એ કાંઈ હંમેશા મળે નહીં. એ તો ક્યારેક ક્યારેક જ મળે છે. પણ જો જીવ સદ્દૃષ્ટિવાન હોય તો જો જીવને પોતાના આત્મહિતની દૃષ્ટિકોણ પ્રીત્યો હોય આત્મહિતની ભાવના થઈ હોય તો સત્સૃતના ઘણાકાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે. પ્રત્યક્ષ સ્વરૂપમાં કોઈ કાર્ય ગ્રંથો તો આચાર્યોના હોય છે અને સત્પુરુષ તો નીચેના સ્થાને હોય છે છતાં સત્કૃતનું ઘણાકાળનું સેવનથી જે લાભ થાય તે પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં અલ્પ સમાગમમાં પણ પ્રત્યક્ષની અસર સુધી આવે છે. જે પ્રત્યક્ષમાં અસર આવે પરોક્ષમાં અસર આવતી નથી એમ
કહેવાનું.
આગળ એ વાત તો ઘણી વાર કહી સત્કૃત છે એ પ્રત્યક્ષ સત્પુરુષથી અધિક તો નથી પણ બરાબર પણ નથી એમ એમ કરીને ચોખ્ખું કરી છે. શું અધિક તો નથી પણ બરાબર પણ નથી માટે બરાબરી પણ ન કરવી. એ વાત જલ્દી મળવી મુશ્કેલ છે. આ ગ્રંથમાં વિશેષ વાત છે બાકી બીજા ગ્રંથોમાં એ વાત જલ્દી મળવી મુશ્કેલ. એટલા માટે લગભગ એ વાતથી સમાજ વંચિત હોય એવી પરિસ્થિતિ છે. અત્યારે સમાજની આ વિષયમાં વંચિત પરિસ્થિતિ છે. હા સશસ્ત્ર શાસ્ત્રીય અભિનય જે કોઈ ગ્રંથનો પ્રત્યક્ષ યોગથી અધિકપણું કે બરાબરીપણું કરે તો તેને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયું. એટલે કે એ શાસ્ત્રનો મહિમા અશુભ અશુભ પરિણામે કરે છે, શુભ પરિણામે કરતો ત્યાંનો ક્યાં મૂકો, અશુભ પરિણામ લઈ લીધા એના, શુભ પરિણામ પણ ન રાખ્યા. કેમ કે એનું કારણ આપે છે, એમ શા માટે થાય છે, કેમ કે પ્રત્યક્ષ ગુણ અતિશયમાન નિર્મળ ચેતનના પ્રભાવ વાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિપણું
છે.
હવે આ વૃત્તિ ક્રિયા ચેષ્ટિપણું એ શબ્દ સાધન જો તો આજે આવજે શબ્દકોષમાં, એમનું પોતાનું સંયોજન છે, શબ્દનું સંયોજન પણ
પોતાનું
પોતે જ કરે. કેમ એ લાભ પ્રત્યક્ષમાં વિશેષ થાય છે, કેમ કે સત્પુરુષ છે એની અહીંયા સત્પુરુષ નહીં કહેતા, પ્રત્યક્ષ ગુણ અતિશયમાં નિર્મળ ચેતન એમને કહ્યું. શું એ પુરુષને આત્માને શું કહ્યું?
નિર્મળ ચેતન.
નિર્મળ ચેતન એવું નિર્મળ ચેતન છે કે જેમાં ગુણ અતિશયપણે એટલે અલૌકિકપણે દિવ્યપણે પ્રગટ થયેલા. આપણે તો એક પ્રકાર ઓછો ચાલે છે, અન્ય મતમાં તો એમ જ કહે કે જ્યાં એવા મહાપુરુષ બિરાજમાન રહેતા હોય ત્યાંના ત્યાંનું વાતાવરણ જ એના પરમાણુઓની અંદર ફેરફાર થઈ જાય છે. શું કહે? ત્યાંના જે હવાના પરમાણુના જે વાઇબ્રેશન હોય છે, આંદોલનો હોય છે, એ ફેરફારવાળા હોય છે. ત્યાં જઈને બેસો તો તમને ફેર થઈ જાય કે પરિણામ માં એમ કહીએ. એમની પાસે જઈને બેસીએ ને, એ જ્યાં બેસે જ્યાં રહેતા હોય, જ્યાં નિવાસ કરતા હોય, ત્યાં જઈને જઈએ ને ત્યારે એમ લાગે કે આ વાતાવરણ પણ જુદી, આત્માને વગર બોલે વગર ઉપદેશે શાંતિ મળવાનું દર્શન. પ્રત્યક્ષ ગુણ અતિશય જેને ગુણાતિશય પ્રગટ થયો છે, શું ગુણ પ્રગટ થયા છે એમ ન લીધું, અતિશય શબ્દ હારે લીધો, શું ચમત્કારિક રીતે પ્રગટ થયેલા ગુણો ગુણોનો ચમત્કાર છે એમની પાસે. અને એવા ગુણો જેમને પ્રિયતા છે, એવા નિર્મળ ચૈતન્ય છે, મને એનાથી પ્રભાવિત થઈને નીકળેલા વચનો છે, સામાન્ય વચનો નથી, પંડિત અજ્ઞાની વિદ્વાન બોલી જાય એવા વચનો નથી, નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચનો છે.
કલમમાં બોલી બોલીને કહીએ
છીએ, સમય સાર આત્માના અનુભવમાં બોલી બોલીને લખાયેલું નથી. આ તો પ્રત્યક્ષની વાત ચાલે છે. અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ પોતાની જે અંતર્મુખની વૃત્તિ છે એને અનુસરાય મન વચનની કાયાની ચેષ્ટા થાય છે, એને ક્રિયા ચેષ્ટિત પણ કહેવામાં આવે છે. તો કે વાણીમાં તો નિર્મળ ચેતનનો પ્રભાવ છે, પણ એમના મનવચન કાયાના પરિણામોમાં પણ એમ કહે છે કાંઈક અંદરથી આત્મવૃત્તિની ઝલક બહાર આવે. એમની આત્માની જે અંતર્મુખી વૃત્તિ છે, શાંત વૃત્તિ છે, એની ઝલક બહાર આવી જાય છે. એ પ્રકાર હોય છે જ્યારે એ વચનની સાથે સાથે એની ચેષ્ટાનો પણ પ્રકાર મુખાકૃતિનો હોય છે. જેમ વિભાવમાં હોય છે ને, ક્રોધ કરે ત્યારે આંખમાં હોઠમાં બધો એ પ્રકાર હોય, ગુસ્સો હોય ત્યારે અમુક પ્રકાર હોય, હાસ્ય હોય ત્યારે અમુક પ્રકાર હોય, આમાં પણ એ ચેષ્ટા હોય છે. તો સ્વભાવમાં એની ચેષ્ટા હોય કે ન હોય, મલિનતામાં મલિન ચેષ્ટા હોય તો નિર્મળતામાં નિર્મળ ચેષ્ટા હોય, એ સીધી વાત છે. જીવને કેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય. આવા ગુણતિશયમાન સત્પુરુષના સમાગમનો યોગ પ્રાપ્ત થાય એના માટે જીવે વિશેષ વિશેષ પ્રયત્નવાન રહેવું. એના માટે જીવે પ્રયત્નવાન રહેવું. જેમ જગતના પદાર્થો મેળવવા માટે અમેરિકા સુધી જાય છે કે નહીં, આફ્રિકામાં ખૂન થતો હોય તો જાય છે, તો સત્સમાગમ માટે ક્યાં જાય છે કે નથી જતો એનો વિચાર કરવો. વિશેષ વિશેષ પ્રયત્ન કરવા યોગ્ય છે. એવા યોગના અભાવે એવો યોગ ન સંભવિત ન હોય, કેમ કે એ હાથની બાજી નથી. પર પદાર્થની વાત કોઈ પોતાના કાબૂનો વશનો વિષય નથી. તો એવો અભાવ હોય ત્યારે સત્સુખનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. ત્યારે હવે યોગ ન હોય ત્યારે શાસ્ત્ર વાંચવા, યોગ હોય ત્યારે શાસ્ત્ર વાંચવા નહીં. સત્સમાગમ ભલે ચાલે, અમારે અમે તો ઘરે બેસીને વાંચવું. એ વાત અપ્રશસ્ત છે, પ્રશસ્ત તો નથી પણ અપ્રશસ્ત છે. એમ લીધું પ્રશસ્ત નથી પણ અપ્રશસ્ત છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, આ સત્કૃત કોને કહેવું?
શાંત રસ,
શાંત રસનું જેમાં મુખ્યપણું છે અને શાંત રસના હેતુ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણિમા છે. પાછો બીજા રસ પણ વર્ણિમા આવે, સૌર્ય રસની પણ વાત આવે, કોઈ પણ રસની વાત આવે નવ રસમાંથી, તો પણ શાંત રસ ગર્ભિત વર્ણિમા છે. એ એવા શાસ્ત્રનો પરિચય, તેને સત્કૃતનો પરિચય કહેવામાં આવે. આનું નામ સત્કૃતનો પરિચય છે. શાસ્ત્રની પરિભાષા કેવી જોઈએ અને આખી શાંતિ સાથે દરેકને પોતપોતાની યોગ્યતા અનુસાર નિર્ણય કરવાનો હોય. એમાં એવો કાયદો નથી કે એક પુસ્તક બધાએ વાંચવું,
બરાબર,
ફલાણું પુસ્તક બધાએ વાંચવું એવો કાયદો નથી. તેવી જેની યોગ્યતા અને જેને પોતાના પરિણામોનું અવલોકન હોય એને ખ્યાલ આવે કે કયો ગ્રંથ વાંચતા મારા આત્મા ઉપર એક વચનોની અસર વધારે થાય છે એને પોતે નિર્ણય કરવો જોઈએ. અને સદગુરુ કે સત્પુરુષ વિદ્યમાન હોય તો એને આજ્ઞા લેવો, પોતાને એવી ખબર ન પડતી હોય એને એની આજ્ઞામાં રહીને એ પ્રકારે સ્વાધ્યાય કરવો. ગ્રંથમાં ઘણું જોયું છે, આ ગ્રંથમાં ઘણું જોયું છે. મુમુક્ષુ અને જ્ઞાનીઓને પણ લાભ થાય એવું ઘણું જોયું છે. એક 70મા વર્ષ પહેલાના વચનો છે, 70મા વર્ષ પહેલાના વચનો છે, એના ઉપર ગુરુદેવે 4 પ્રવચનો 4 કલાક સુધી પ્રવચનો કર્યા છે. આપણા પહેલા ભાગમાં છપાશે, ખાસ પ્રવચનો છે ને
ગુરુદેવ
પોતાની ભાવનાના પ્રવચનોમાં ગુરુદેવે આખા ગ્રંથમાંથી 70મા વર્ષ પહેલાના એમના વચનો પસંદ કર્યા છે. અને એ પ્રવચનો કરતી વખતે ગુરુદેવ એવું બોલ્યા છે કે 12મીનો સારામાં મળ્યો છે, બાકી રહેતો હવે. તો એનો અર્થ એ થાય કે કૃપાળુદેવના આત્મામાં 70મા વર્ષ પહેલા જે વાત ઉગતી હતી 12મીના સાર રૂપે એ બી ઉગતી હતી. ભલન સન્નિગ્રશન પછી હતું, સન્નિગ્રશનનું કારણ તો પહેલાં પ્રગટ હતું કે નહીં, કે એમનું બધર જે આવ્યું સન્નિગ્રશન. હે ગુરુદેવ કે જેવા ગુરુદેવે જેને આટલું બહુમાન આપ્યું એનો કાંઈ વિચાર આપણે તો કરવો પડે કે નહીં, અને કેટલું બહુમાન કરવા યોગ્ય છે.
ક્યાં બોલો હતા સાહેબ?
સત્તરમા વર્ષ પહેલા 125 સવાસો બોધ વચન લખા છે, એમાં 108 થી માંડીને 117 સુધીના વચનો છે. એમાં એકનું ભેદ જ્ઞાન અને વિધિનો વિષય લેવાનો છે. એકનો ભેદ જ્ઞાન અને સમ્યક વિધિનો વિષય તો 12 નો સાર એમાં નહીં કહેવા માંગે છે ગુરુદેવ. એવું કે અનંત શાંતિ ના પિંગ ઉપર જેની દ્રષ્ટિ છે, અને પછી જે વચનો નીકળ્યા છે ને ગ્રંથ આરંભ થયા છે, એને એ દ્રષ્ટિથી મૂલવે છે. શાસ્ત્ર વચન કેવા છે કે જે વચનો શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ મૂકવાથી પણ થયેલા છે, અથવા એ દ્રષ્ટિના જોરમાં સ્વરૂપના અનંત શાંતિના પિંડ ઉપર ભીસ દઈને, પુરુષાર્થને ભીસ દઈને જે વચનો નીકળ્યા એમાંથી એને આપણે શાસ્ત્ર કહીએ છીએ, અને એની પરિભાષા એવી રીતે કરીશું કે શાંત રસનું જેમાં મુખ્યપણું છે, કેમ કે એ દ્રષ્ટિએ નીકળેલા છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, અને શાંત રસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે, આખો ઉપદેશ, બધો ઉપદેશ, ગમે તે ઉપદેશ કર્યો હોય તો પણ શાંત રસના હેતુથી છે. અને સર્વે શાંત રસ ગર્ભિત, સર્વે રસ, બીજા પણ નવરસ છે, બધા શૃંગાર રસ, બધા ભવ્ય રસ, ભયાનક રસ, એ બધા રસ શાંત રસ ગર્ભિત જેમાં એવા શાસ્ત્રનો પરિચય, સત્શાસ્ત્ર એને કહે છે, તેને સત્સૃતનો પરિચય કહેવામાં, એ સત્સૃતનો પરિચય છે. અને એવા સૃતનો પરિચય જેને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની ભાવના છે એને એ પરિચય કરવા યોગ્ય છે. જેને જેવી ભાવના હોય ત્યાં જાય તો સીધી વાત છે, જેને જેવી ભાવના હોય ત્યાં તે જાય, એને એ જ ભાવે ને ત્યાં જ જાય, જે મળતું હોય જ્યાં એ મળતું હોય ત્યાં એને ભાવતું હોય ત્યાં લેવા જાય, એટલે સીધી વાત. એટલે સત્કૃતનો પરિચય જેને આત્મશાંતિ જોઈતી હોય એની વાત છે. જગતના પદાર્થોને એની અશાંતિ જોઈતી હોય એને સત્કૃતનો પરિચય પરિચય રૂપે ને તો આજ છે.